જે સ્વજન હોય, નજીકનો હોય, પોતાનો હોય, મિત્ર હોય, એને એમ કહેવાય આવતો જતો રહે. અને એ જ એક સ્વજન તરીકે પરિવારની અંદર સમાઈ જાય, ભળી જાય. ભગવાને જેને મિત્ર બનાવ્યો છે અને એ મિત્ર જ્યારે ભરતજીની વ્યથાની અંદર ભગવાનની માફક ધીરજ ધારણ કરીને ભરતજીને આશ્વાસન આપતા, પ્રીતિ વિરોધ સમાન સન રહ્ય નીતિ અસ આહી, મિત્રતા વેર કે પ્રેમ સરખાની જોડે થાય. એક બહુબળિયો હોય, સસલું હોય, શિયાળની જોડે, સિંહની જોડે બાથ ભીડવા જાય, કે સસલું સિંહની જોડે સંબંધી મિત્રતા કરવા જાય તો શું થાય? એટલે કે પ્રીતિ વિરોધ સમાન સન, સરખા સરખાનો પ્રેમ હોય. એટલા માટે લગ્નમાં નથી જોતા કે વરકન્યાની ઉંમર કેટલી છે. પ્રીતિ સમાન સન, સરખા લગભગ ઉંમરની અંદર ન જીવો ફેર હોય, એકાદ બે વર્ષ, ત્રણ વર્ષ. પણ આમ એક વ્યવહાર છે. અહીંયા ભગવાનના મિત્ર તરીકે ગોહરાજ મિત્ર બનાવાય તો જેવા તેવા તો મિત્ર ન બનાવાય, કઈક એની પાસે આપણા સમોવડીઓ હોય તો એની મિત્રતા શોભે. ભગવાને ભલે ગોહ છે, ગામડાનો છે, નાનો માણસ છે, છતાં એને મિત્ર બનાવ્યો, કારણ એને સદભાવ છે, એને પ્રભુ પ્રત્યે પ્રેમ છે. મિત્ર મિત્ર વચ્ચે પ્રેમ હોય સ્વાભાવિક, પણ ગોહરાજ પાસે વ્યવહાર પણ છે. ભલે વનવાસી છે, ગામડાનો છે, નાનો માણસ છે, પણ એની પાસે વ્યવહાર ઘણો ઊંચો છે, જેને કારણે, જે વ્યવહારને કારણે ભગવાને ગોહરાજને પોતાનો મિત્ર બનાવ્યો. ભલે નાના ગામનો તું, પણ રાજા તો છું જ ને. ભગવાને અયોધ્યાના રાજા છે, સમગ્ર સૃષ્ટિના રાજા છે, પણ ગોહરાજ પણ પોતાના ગામનો તો રાજા છે. એટલે કોઈક સમવડિયાની સાથે મિત્રતા હોય. એકવાર એક યુદ્ધમાં એક રાજાએ બીજા રાજાને પરાસ્ત કરીને પકડી લીધો. પછી દરબારની અંદર એને રજૂ કરવામાં આવે, પછી બોલો કે છે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. જે જીતેલો રાજા હતો એને કહ્યું, એ બહુ મોટો પ્રશ્ન પૂછાયો. પેલા હારેલા રાજાએ પણ કહ્યું કે જે સંબંધ ને જે વ્યવહાર પોતાના સ્વજન સાથે રાખી શકાય તેવો રાજા રાજાનો વ્યવહાર હોય, તે છતાંય આપ વિજયી થયેલા છો અને હું હારેલો છું, આપને યોગ લાગે એવો વ્યવહાર કરી શકો. પ્રશ્ન પૂછાયો પરીક્ષા લેવા માટે, પણ પરીક્ષા હવે પ્રશ્ન પૂછનાર નથી કે મારે વ્યવહાર કેવો રાખવો. આમ વ્યવહાર બહુ સૂક્ષ્મ હોય છે, અને એ વ્યવહારને જો વ્યવસ્થિત રીતે પાળતા ન આવડ્યું તો માણસની કિંમત. ગોહરાજ ભગવાનના મિત્ર તરીકે, અને ભગવાનને પાડોશમાં જ રહે છે ને, બાજુના ગામમાં જ છે, એટલે ભગવાને કહેલું સદા રહું પુર આવત જાતા તુમ મમ ભરત સમભ્રાતા, આવતો જતો રહેજે મારા કુળમાં, તું મારા સગા ભાઈ ભરત જેવો તું છું. શૃંગેરપુર નજીક છે અયોધ્યાથી, એટલે આવો આવો વ્યવહાર કોને કોણ કરી શકે, કોને કહેવાય? કે જે નજીકનો જીગરજાન દોસ્ત હોય. હવે એ જ દોસ્ત મિત્ર તરીકે ગુહરાજ આજે એક પોતાના પરિવારની અંદર સ્વજન જેવા ભરતજીની વિપત્તિના આશ્વાસક બની ગયા. અને આશ્વાસન દેતા દેતા કે છે, યહ નિર્દોષ દોષ વિધિ વામહી રામ તુમહી પ્રિય, રામ તુમહી પ્રિય, રામ તમને પ્રિય છે. હું અત્યારે અહીંયા પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. તમે આ ખોટો વલોપાત કરી રહ્યા છો, તમે ખોટું ટેન્શન લઈ રહ્યા છો, ખોટી ચિંતા કરી રહ્યા છો, તમે છોડો. રામ યહ નિર્દોષ દોષ વિધિ વામહી, પણ આ કોઈનો દોષ નથી. રામ તુમહી પ્રિય, તુમ પ્રિય રામહી, તમને જેટલા રામ પ્રિય છે, રામ એટલા જ તમારી સાથે પ્રેમ કરે છે. તમારો આ નિર્દોષ ક્લેશ, હું સમજુ છું નિર્દોષ ક્લેશ છે, પણ એમાં કોઈનો બીજાનો દોષ નથી, પણ વિધાતાની વક્રતાનો જ દોષ છે. આ વિધાતાએ એવું કેવું પ્રારબ્ધ સિંચ્યું ને રચ્યું કે જેથી નિમિત્ત બનીને ભરતજીને આજે પીડા થતી હોય, દુઃખી થતા. વિધિ બામ કી કરણી કઠિન, હંમેશા હંમેશા વિધાતાની કરણી વાંકી જ હોય છે, કઠણમાં કઠણ, કે જે અસહ્ય સહન ના થઈ શકે. વિધિ બામ કી કરણી, એના કરતૂત જ એવા છે વિધાતાના, કે જેને તેને પ્રારબ્ધના નામે દુઃખી કરવા. વિધિ બામ કી કરણી કઠિન, કે જેને એક એવો વાંકો છે, એવો વાંકો વિધાતા છે કે એની વંકાઈને કારણે તો સગી માને પણ પાગલ કરી નાખી. બાવરી બાવરા હું જવા, કેમ પ્રભુમાં બાવરો થઈ જાય પાગલ, પણ આ તો વ્યવહારમાં પાગલ કરી નાખ્યા. કઈ કઈ જીને કોણે કોણે કર્યા? બીજા કોઈ નહીં, વિધાતા એ જ. હવે ક્યાં વિધાતા કેમનો બેઠો હશે, કેમની બધી એને ગણતરી મૂકી હશે અને આ બધું ગોઠવ્યું હશે. મહારાજ દશરથજી ઇન્દ્રના આમંત્રણથી યુદ્ધ કરવા સ્વર્ગમાં જાય, ત્યાં એક રથના ખીલો નીકળી જાય ચક્રનો, કઈ કઈ સાથે હોય એની અંદર પોતાની આંગળી નાખી રાખી હોય, રથના ચક્ર નીકળવા દીધું ના હોય, એ જુએ મારા દશરથ વિજયી થયા હોય ને, કઈ કઈ કે તારે લીધે હું હંમેશા, સ્વાભાવિક છે પત્ની જોડે હોય ને, તું સાથે હતી તો બધું થયું, એને યશ આપવો જ પડે. તો અહીંયા આગળ મહારાજ દશરથી પ્રસન્ન થયા, આમ પ્રિય તો હતા જ, એટલે કહ્યું કે હવે તને બે વરદાન આપી દઉં લે. તા વરદાન અત્યારે નથી જોઈતા, સારું તારું જયારે જોઈએ ત્યારે માગી લેજે. વિધિ બામ કી કરણી કઠિન, અને જયારે રામનો રાજ્યાભિષેક કરવાનો સમય આવ્યો ત્યારે વક્રતા આવી વિધાતાની, અને એમાં દેવોએ સરસ્વતીને પ્રેરી, સરસ્વતીએ મંથરાને વાંકી કરી, અને મંથરાએ કઈ કે નામાં ભૂસું ભર્યું. કો વિધાતા ક્યાંથી ક્યાં બધું આમ શોધી શોધીને જોડીને વિધિ બામ કી કરણી. અને હંમેશા જે બહુ રમતો રમનારો હોય ને, કે પોતે ક્યાંય આંખો બેઠો હોય અને ત્યાંથી એક મોબાઈલની સ્વિચ ઓન કરે એટલે અહીંયા ગાડી બધા જ આગા પાછા થઈ જાય, અથવા બોમ્બનો ધડાકો થાય, એ નંબર એવો જોડે એની સર્કિટ ત્યાં ગાડી થાય, આવા ધડાકા કરે. તો આ વિધાતા છે વિધિ બામ, વિધાતો જ વાંકો છે વિધિ બામ, કે જે વાંકા વિધાતા એ જ આ બધું ઉભું કર્યું છે. બાકી આવું થાય એવું આ પરિવારમાં હતું જ નહીં અને છે જ નહીં. આ તો રઘુવંશ છે, રાજવંશ છે, એની અંદર જે વંશની અંદર ધર્મને માટે આટલા બધા ભોગ અપાતા હોય ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય ખરી. શિબી દધીચી હરિચંદન રેછા સહે ધર્મ હિત કોટિ કલેશ. અનેક ક્લેશો સહન કર્યા છે પણ આવું ક્યારે વાંકું નથી. પણ આ તો વિધાતા વાંકો હતો, જેને કહેવાય ને અઈડ અઈડ માણસ, સીધો ચાલે જ નહીં. બઢ્યું શરૂઆતનું જોડ્યું હોય ને ગાડે તો એ આડું હરકું હેડે નહીં. વિધિ પામ કી કરણી, પણ વિધાતાની કરણી જ એવી છે કે હુંછીની માફક ગમે તેથી પાછળથી હરેકડા કરવા. ત્યાંના પ્રારબ્ધના નામે ઘણા માણસો એવા હોય છે, હળી કરી આગો ખસી જાય, પછી પેલા બે હળગી મરે ને પેલો આગો ઉભો. એમ વિધાતા આગો રે. અને રઘુવંશના પરિવારમાં માત્ર નહીં પણ આખી અયોધ્યાજીમાં, માત્ર આખી અયોધ્યામાં નહીં, જ્યાં સુધી આ રામકથા ચાલતી છે ત્યાં સુધી વિધાતાને બધા વાંકો જ કહેવાના. કોઈ દાડો કોઈ સીધો કહેશે નહીં. વિધિ બામ કી કરે, અને એના કરતૂત પણ આવા વાંકાને વાંકા જ હોય.